බොහොමස්තුති. ඊළඟට ගරු දයාසිරි ජයසිරි ඇමතිතුමා ඊට ප්‍රථම ගරු නියෝජ්‍ය කතානායකතුමා මූලාසනයට පැමිණෙනවා.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මං සන්තෝෂ වෙනවා. අද දවසේ මම හිතන්නේ මේ රටේ කෘෂිකර්මය, වාරිමාර්ග, මහවැලි ව්‍යාපාරයේ වගේම පරිසරය, මේ සියලුම කාරණා එකතු වෙච්ච අමාත්‍යාංශ කීපයක් වාද කරන අවස්ථාවක්. විශේෂයෙන්ම අපේ අධිකරු ජනාධිපතිතුමා මේ අවස්ථාවට සම්බන්ධයෙන් ගැන අපි සන්තෝෂ වෙනවා. විශේෂයෙන්ම එතුමාගේ අමාත්‍යාංශය යටතේ මූලික වශයෙන් මම කියන්න කැමතියි, වයඹට විශාල සේවයක් මේ කාලවකවාන තුළ ආරම්භ කළ තියෙනවා. විශේෂයෙන්ම මීඔයේ ඉඳලා දඹුලෝය දක්වා කිලෝමීටර් 94ක් සම්පූර්ණයෙන් ජලය ලබාගෙන මොරගහකන්ද ප්‍රදේශයේ ඉඳලා ගේන ව්‍යාපෘතියත් එක්ක මං හිතන්නේ වයඹ පළාතේ විශාල වාරිමාර්ග ව්‍යාපාර ප්‍රමාණයකට ජලය ලබා දෙන, වැව් ප්‍රමාණයකට ජලය ලබා දෙන වැඩපිළිවෙළ සකස් කරලා තියෙනවා. මේකට ඩොලර් මිලියන 300කට වැඩි ප්‍රමාණයක් අධිකරණ ජනාධිපතිතුමා වෙන් කරලා තියෙනවා. ලබන අවුරුද්දේ ඊළඟ අවුරුද්ද වෙනකොට මං හිතන්නේ මේ ඇල සම්පූර්ණයෙන්ම කපලා අවසන් වුණාම අපේ මේ ජලය පිළිබඳ තියෙන විශාලම අර්බුදය වයඹ පළාතේ සෑහෙන ප්‍රමාණකින් අවසන් කරගන්න පුළුවන් වෙයි කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම කළුගඟ ව්‍යාපෘතිය ලබන අවුරුද්දේ අවසන් කරන්න එතුමා බලාපොරොත්තු වෙනවා. මම හිතන විශාල ජලය පිළිබඳ තිබිච්ච අර්බුදයක් ප්‍රශ්නයක් අපි නතර කරගන්න හැකියාව ලැබෙයි කියලා අපි විශ්වාස කරනවා. ඒ වගේම මම කියන්න කැමති, මහවැලි ව්‍යාපාරය යටතේ ඉඩම් ඔප්පු ලක්ෂයක් මේ රටේ මිනිසුන්ට අවුරුදු ගාණක් 1977 පටන් ගත්ත මහවැලි ව්‍යාපාරේ අපේ අහිංසක ගොවි ජනතාවට ලක්ෂයක් ජනතාවට ඔප්පු තිබුණේ නැහැ. මීට වැඩි ප්‍රමාණයක් තවත් තියෙන ඔප්පු නැති අයගේ ප්‍රමාණය. නමුත් එතුමා අද පළවෙනි වතාවට රටේ ජනාධිපතිවරයා විදියටත්, ඒ වගේම මහවැලි සංවර්ධන අමාත්‍යවරයා විදියටත් ලක්ෂයක් ඔප්පු ලබා දීමේ වැඩපිළිවෙල ඉන්න හිටින තැනක් නැති, ඒ හිටියත් ඒ තැන්වලට ගිහිල්ලා අඩුම තරමේ ණයක් ගන්න බැරි, තමන්ගේ දරුවා ඉස්කෝලේ දාගන්න බැරි, මේ වගේ අර්බුද විශාල සංඛ්‍යාවක ඉර වෙලා හිටපු අහිංසක අපේ මහවැලි ගොවින්ට ලක්ෂයක ඉඩම් ඔප්පු ලබා දීමේ වැඩපිළිවෙල මේනකොට 86,000ක් විතර ප්‍රමාණයක් අවසන් කළ තියෙන එක ගැන අපි සන්තෝෂ වෙනවා. ඒ වගේම විශේෂයෙන් පරිසරය සම්බන්ධ ගත්තොත්, පොලිතින් පිළිබඳව ගත්ත ඉතාම දැවැන්ත තීරණය, කවුරුත් අත ගහන්න නැතුව හිටපු එකක්, මේකට මහා දැවැන්ත උද්ඝෝෂණ ව්‍යාපාර ගෙනිච්චා. හැබැයි එතුමා සැලුන් නෑයකින් ඒ ගත්ත තීරණය මත මයික්‍රෝ ක්‍රෝන 20කට වඩා වැඩි ඒවා කිසිම විදියකට පාවිච්චි කරන්න දෙන්නේ නැති තත්ත්වයකට අදපත් කරලා තියෙනවා. ඒ වගේම ලන්ච් ෂීට්, ග්‍රොසරි බෑග්, ඒ වගේම ලන්ච් බොක්සස් කියන වගේ ඉතාම දරුණු විදියට මේ රටේ මේ පොලිතින් භාවිතය වැඩි ප්‍රමාණයක් තිබෙන නිසා ඒවා සම්පූර්ණයෙන් තහනම් කරලා පරිසරය හිතකරන වැඩපිළිවෙළක් ගෙනල්ලා දෙනවා. ඒ විතරක් නෙවෙයි, ඒකට විකල්පයක් විදියට මේ අනෙකුත් භාණ්ඩ නිෂ්පාදනය කරන ඒවා දිරිගැන්වීම සඳහා මේ අයවැයෙන් 100%ක් මේ ගේන යන්ත්‍ර සූත්‍ර බද්ධ නිදහස් කරලා තියෙනවා. මම කියන්නේ කැමති මේ ක්‍රියාදාමය තුළ විශාල වැඩපිළිවෙළක් මේ රටේ පරිසරය සම්බන්ධ තවත් විශාල වැඩ කොටසක් අපි ක්‍රියාත්මක කරලා තියෙනවා. ඒ වගේම 2040 වෙනකොට ඉලෙක්ට්‍රික් කාර්ස් නැත්තම් මේ රටේ ඉන්ධන දහනෙන් දුවන වාහන සංඛ්‍යාව අඩු කිරීමේ සම්පූර්ණ වැඩපිළිවෙළක් එතුමා යටතේ ක්‍රියාත්මක කරලා තියෙනවා. මීට අමතරව මම කියන්න කැමති මේ සහල් නිෂ්පාදනය ගැන විශාල කාරණා ගණනාවක් මතු කෙරුවා. සහල් නිෂ්පාදනය කඩාවැටලා මම කියන්න කැමති මේක අවබෝධයක් නැතුව කරන කතාවක් විදිහට මම දකින්නේ. අපි කවුරුත් මේ රටේ දන්නා 1974ට පස්සේ අපිට ආපු දැවැන්තම නියඟය මේ කාලවකවාන තුළ තමයි අපි මුහුණ දුන්නේ. අපේ දිස්ත්‍රික්කයේ විතරක් කන්න තුනක් වගා කිරුවේ නැහැ පහුගිය කාලේ. සමහර දිස්ත්‍රික්කවල ලංකාවම ගත්තම කන්න දෙකක් වගා කරලා නැහැ. ඒ වගේ වාතාවරණයක් තුළ විශාල සහල් හිඟයක් නැත්තම් අර්බුදයක් තියෙනවා. අපේ තියෙන ප්‍රශ්නෙත් එක්ක අපි දැනටමත් ජීවත් වෙලා ඉන්නේ. ඇත්තටම මේ පහුගිය කාලේ තිබුණ අතිරික්ත අපේ සහල් ප්‍රමාණය නිසා අපි යන්තම් බේරලා ඉන්නෝ 15%කට වඩා ප්‍රමාණයක් කටත් අඩුයි අපි සාමාන්‍යයෙන් හාල් ආහන්න කළ තියෙන ප්‍රමාණය. හැබැයි මම කියන්න කැමති 2014 මේ ටොන් 240,000ක් 250,000ක් ආනයනය කරා මේ සහල් හිඟයක් නැතුව සහල් අපනයනය කරපු අවුරුද්ද. ඒක ගැනත් අපි පොඩ්ඩක් මතක් කරගත්තොත් හොඳයි කියලා මම විශේෂයෙන් කියන්න කැමති. විශේෂයෙන් මම කියන්න කැමති 2015 යලකන්නේ නිෂ්පාදනයේ සහල් මිලියන ටොන් 1.3ක් දක්වා, ඊළඟට 2015-2016 මහකන්නේ සහල් මිලියන ටොන් 1.97කට අඩු වෙලා, මේක අඩු වෙලා ගිහිල්ලා ගිහිල්ලා 2017 යලකන්නේ සම්පූර්ණ මේ අපේ නියඟේ ප්‍රශ්නත් එක්ක සහල් මෙට්‍රික් ටොන් මිලියන 0.65කට අපි මේ නිෂ්පාදනය අඩු වෙලා තියෙනවා. ඒ නිසා දැන් නැවත මේව වගා කිරීම සඳහා වන වැඩ පිළිල තමයි අපි ඊළඟට කල්පනා කළ යුත්තේ. අපිට දැන් වෙනදා වගේ මේ කාලේට වහී මේ කාලේට ඍතු සම්පූර්ණ වෙනස් වෙලා තියෙන මේ වගේ වාතාවරණයක් තුළ අපිට බලන්න තියෙන්නේ පුළුවන් තරම් වතුර ජලය මේ රටේ ඇවිද්දවන්න. මේ දුවන වතුර මේ වැහැලා වැස්සක් වැස්ස ගමන් පෑගින් විනාඩි 45කින් මූදර ගලාගෙන යන වතුර මේ පොළොව මත ඇවිද්දවන වැඩ පිළිලට විශාල වැඩ කොටසක් අපිට කරන්න තියෙන නිසා තමයි විශේෂයෙන්ම ගංගාවල අපේ විස්මුනි සොයිසමැතිතුමා යෝජනා කරේ විශාල ගංගාවල දවැන්ත ජලාශය ඉදි කරලා ඒවට එන වතුර ටික රඳව තබා ගැනීම සඳහා වන වැඩ පිළිල තමයි යෝජනා කරලා තියෙනවා මේ වැඩ පිළිලේදී
කාලය අවශ්‍ය
කරනවට ඉවරයි. ඒ වගේම විශේෂයෙන් මම එක විනාඩියක් කියන්න කැමතියි දුමින්ද සානායක මැතිතුමා ගේ අමාත්‍යංශ පිළිබඳව එකත් මම කියලාම අවසන් කරන්න. මොකද මේ ගෝජන රක්ෂණය පිළිබඳව ඊටම විශාල වැඩ කොටසක් සකස් කරලා තියෙනවා. අපේ 2017 මහකන්නේ පවුල් 520,000ක් මේ වියලි කාලගුණයෙන් බට ගෑවා. මේක අවබෝධයක් අරගෙන ඊටමයි වැඩ පිළ සකස් කරලා තිනෝ. ලබන 2018 මේ වැඩ පිළ ක්‍රියාත්මක කරනවා 2018 2019 වර්ෂවල. ඒ සඳහා රුපියල් 40,000ක රක්ෂණ ක්‍රමයක් එතුම සකස් කරලා දෙනවා. ඒ වගේම විශේෂයෙන්ම මම කියන්න කැමති අපේ දිස්ත්‍රික්කය තුළ විශාල වැව් ප්‍රමාණයක් සංවර්ධනය කරන්න එතුමා අපිට මුදල් ලබලා දුන්නා. මා එකට එතුමායි ගෞරවනීය ස්තුතිය පුද කරනවා. අධිකාරී ජනාධිපතිතුමාටත් මම මේ වෙලාවේ කියන්න කැමති එතුමත් මේ වෙලාවේ ඉන්න නිසා මගේ ආසනයේ පමණක් වැව් 408ක් තියෙනවා. එක ග්‍රාම සේවා කොට්ටාසික නියෝජ්‍ය කතානායකතුමනි වැව් 19ක් තියෙනවා. තව ග්‍රාම සේවා කොට්ටාසික තියෙනවා වැව් 17ක්. මේ විදිහට ගත්තම කුඩා ආසනයක් තුළ වැව් 408ක් තියෙනවා. මම මතක් කරන්න කැමතියි අධිකාරී ජනාධිපතිතුමා පටන් ගත්තා ත්‍රිකුණාමලයේ දිස්ත්‍රික්කයේ හමුදාව යොදවලා මේ වැව් වලින් හොරා කන එක ගසා කන එක නතර කරලා හමුදාව යොදවලා වැඩපිළිවෙල පටන් ගත්ත එතුමා විශාල වාරිමාර්ග වාරි ව්‍යාපෘති විශාල ප්‍රමාණයක් මම ගෞරවයෙන් එතුමාගේ ඉල්ලනවා. ඒ කුරුණෑගල දිස්ත්‍රික්කයට ලබා දෙන්න කටයුතු කරන්න කියලා ලබන වසරේ එයත් ප්‍රකාශ කරමින් අපේ නිලධාරි සියලු දෙනාට ස්තුතිවන්ත වෙමින් මගේ වචන ස්වල්පව අවසන් කරමි.
ගෞරව චන්දිම ගමගේ මන්තුමා
සිසි මුලසුනට සභාපතිතුමනි
අඩි 4යි තියෙන්නේ.
අද අපි උදේ ඉඳන් මේ විවාද අහගෙන ඉන්නකොට අද ඒකාබද්ධයේ මන්ත්‍රීතුමන්ලා කතා කරන්නේ මේ රටේ නියගයක් තිබිලම නැහැ. කන්න තුනක් වගා කිරීමට නොහැකියාව තිබිලම නැහැ. මේ සාල් නිෂ්පාදනය ඇතුළු කුෂිකාර්මික නිෂ්පාදනවල බිඳවැටෙන වෙලා තියෙන්නේ 350 පෝර නොදීපු හිඳම තමයි වෙලා තියෙන්නේ. මේ වගේ බොරු මත හදන්න පතුරවන්න උත්සාහ කරන්න එපා කියලා මම ඉල්ලීමක් කරන්න කැමතියි. පෞගේ කාලේ කන්න අණ්ඩාතුරු දිස්ත්‍රික්කයේ දිගින් දිගටම නියගය තිබුණා. ඒ වගේම 10 වෙනි මාසේ ඉඳන් වර්ෂපතේ පතිත වෙන්න පටන් ගත්තා. හැබැයි අවාසනාවන්ත සිද්ධියක් වුණා පෞගේ සතියේ. පෞගේ සතියේ 12 වෙනිදා අනුරාධපුරේ 2 වෙනි මහින්දානගම ගමනේ වුණාට පස්සේ ඒ රැස්වීමේදී මුදා හැරපු දේශය එවන් ක්‍රෝධය ජාතිවාදය ආගම්වාදය ආදිය නිසා දෙයියන් කෝප වෙලා නැවතත් අනුරාධපුරේ නියගය ඇවිල්ලා තියෙනවා. ඒක නිසා අද මේ වෙනකොට ඒ රැස්වීමේ හොපු මන්ත්‍රීවරුන් දෙපළ එනකන් ජනතාව බලාගෙන ඉන්නව බෝල්ලතු වරගෙන සලකන්න. මේක තමයි ඇත්ත தත්ය. ගරු මුලසුන්ගේ නියෝජ්‍ය කතානායකතුමනි නියගේ නිසා කුඹුරක් කරන ලක්ෂ ගාණක් අද වෙනකොට වගා කරන්න නොහැකි වෙලා තියෙනවා. මම යෝජනා කරනවා මේ ඉඩම් වෙනත් කෙටි කාලීන භෝග වලට හරි වවන්න අවසර දෙන්න කියලා විශේෂයෙන් මහවැලි කොට්ටාෂ වල ඉඩම් වල වෙනත් වගා කරන්න අවසර දෙන්න නැති හින්දා. ඒ වගේම කුෂිකාර්මාන්තේ නියැලෙන ගොවියට අද මුණ දෙන්න දින තවත් අබැද්දිය තමයි මේ වනසත් වතුර. අද වෙනකොට මාස ගාණක් මහන්සි වෙලා වගකරු තමන්ගේ වගා බීම එක රැයට වනසත් වල විනාශ කරන ඒ නිසා මේ වනසත් හානිය සම්බන්ධයෙන් කුෂි රක්ෂණ ක්‍රමයක් ආරම්භ කර යුතුයි කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම කුෂිකර්ම කටයුතු සඳහා අවුරුදු 30 විතර කාලයකට ඉඳන් වගාලින් සංකල්පයේ වගාලින් ක්‍රමයේ ක්‍රියාත්මක වුණා. ඒ වගාලින් අඳුනතුරගේ මගේ පියා අද වෙනකොට මේ වගාලින් ඉදිකිරීම සම්බන්ධයෙන් අවසර පත්‍ර නැති ඉඩමක වගාලින් එවගේ හේංගු ඉදන් කරන ඉඩමක වගාලින් කපන්න අවසර නැහැ. මේවට ආධාර ගන්න ක්‍රමයක් නැහැ. ඒ නිසා මේ සම්බන්ධයෙන් අවධානය යොමු කළා අහිංසක ගොවියන්ට තමන්ගේ වගාලින්ද ආහාර ගන්න අවස්ථාවක් ලබා දෙන්න කියලා මම කියන්න කැමතියි. ඒ වගේම කුඩා මධ්‍යම පරිමාණ වැව් වල රොම්බඩි ඉවත් කිරීම වගේම මේ වෙනකොට මේ වැව් වල පිටි වල විශේෂයෙන්ම වැලි කොට ගැල වැලි අඳු ගැල තියෙනවා. නිසා මේ වැව් වැලි ඉවත් කිරීමට ක්‍රමවත් බලපත්‍ර සහිත ක්‍රමවේදයක් නිර්මාණය කළ මම විශ්වාස කරනවා. මම ඒ යෝජනාව ඉදිරියේ ඉදිරිපත් කරන්න කැමතියි. ඒ වගේම කුඩා වැව් ආශ්‍රිතව ගඩොල් කර්මාන්තය. පෞගේ කාලේ ගඩොල් කර්මාන්තය ක්‍රියාත්මක වුණාට අද වෙනකොට ගඩොල් කපන්න අවස්ථාව දෙන්නේ ඒ සානාතර දෙනවට වෙනුවට ගඩොල් කර්මාන්තයේ ක්‍රියාත්මක කරන දෙනවනම් වඩාත් උචිතයි කියලා විශ්වාස කරනවා. ඒ වගේම ජල සම්පත් සංවර්ධන ආයෝජන සඳහා මිලියන 7380ක් වෙන් කරලා තිනවා විශේෂ වයඹ අලගෙන කියවුණා ඒ වගේ ඉහළ අලාර අලගෙන කියවුණා මේ වගේ වතුර ජලය දෙනකොට ඒ ආශ්‍රිත වෙනත් වැව් වලට ජලය ලබා දෙනවා නම් මේ සඳහා වෙන ශක්තියතාව ඊටමත් ඉහළ යනවා කියලා කියන්න කැමතියි ඒ වගේම ප්‍රාථමික කර්මාන් සම්බන්ධයෙන් ගුරුඳු වගාව අද උතුරු මැද බලාලේ ව්‍යාප්ත වීම පවතිනවා මේ ව්‍යාප්ත වීම වැඩසටහනක් වශයෙන් ක්‍රියාත්මක කරනවා නම් ජනතාවගේ ජීවන මට්ටම වගේම ආදාය මට්ටම උසස් කරන්න හැකියාව ලැබෙයි කියලා මම විශ්වාස කරනවා. මේ දිනේ හැමතිස්සෙම දැන් දෙකින් තුන කතා වුණා ඡන්ද ගැන. විශේෂයෙන් කියන්න ඕනේ මගේ ආශිතව සමෘද්ධි නිලධාරියෙක් පෞගේ කාලේ නිලධාරිනියක් ගංජා කිලෝ 20ක් එකහ වුණා. ඒ මේක සමෘද්ධි නිලධාරියන් සහ එතුමගේ පුතා තමයි මේ ගංජා ව්‍යාපාර කරන්නේ. කියලා විශ්සයි. හැබැයි මේගොල්ලෝ තමයි පොටුන් ඡන්දිල්ලන්නේ. මම විශේෂයෙන්ම කියන්නේ ඡන්දිල්ලන්නේ ඡන්ද ගැන කතා කරන්න ඉස්සෙල්ලා හරියට අපේක්ෂිත එකක දා ගන්න ගංජා කුඩු හෙරොයින් කසිප්පු ව්‍යාපාරකාරොත් එක්ක ඡන්ද ගැන ලැස්ති වෙන්න එපා කියලා පොටුන් මම කියනවා මගේ කතාව සංග්‍රහ ඉස්සෙල්ලා.
ඔනරබල් ශිවශක්තිය ආනන්දන්. යෝ 13 minutes.
ගෞරව ප්‍රදීසවනාර අවර්களே இன்றைய இந்த நான்கு அமைச்சர்களுடைய விவாதத்திலே சில முக்கியமான விடயங்களை குறிப்பிடலாம் நினைக்கின்றேன். இங்கே மாண்புமிகு ஜனாதிபதி அவர்கள் இருக்கிறபடியினால் அவருடைய கவனத்துக்கு இந்த எங்களுடைய வன்னி மாவட்டத்தில் இருக்கக்கூடிய விவசாயிகள் எதிர்நோக்குகின்ற சில பிரச்சனைகளை கவனத்துக்கு கொண்டலாம் நினைக்கின்றேன். முக்கியமாக கடந்த ரெண்டு போகங்கள் அதாவது 2015-16 காலப்பகுதியில் இந்த நாட்டில் ஏற்பட்ட வறட்சி காரணமாக விவசாயிகள் தங்களுடைய இந்த பயிர் செய்கையிலே பாரிய நஷ்டம் ஏற்பட்டிருக்கிறது. இதனால் இந்த விவசாயிகள் வங்கிகளிலே பெற்றுக்கொண்ட கடன்களை மீள பெற்றுக்கொள்ள முடியாமல் மிகுந்த கஷ்டங்கள் படுகின்றார்கள். அது மட்டுமல்ல வங்கிகள் இவர்களுக்கான இந்த கடன்களையும் அதோடு சேர்ந்த வட்டியையும் வந்து செலுத்தும்படி அவர்களை வற்புறுத்துற காரணமாக இந்த விவசாயிகள் உண்மையிலேயே ஒரு தற்கொலை செய்யக்கூடிய ஒரு நிலைமையில் இருக்கின்றார்கள். ஆகவே இந்த விவசாயிகள் பெற்றுக்கொண்ட கடன் அந்த வறட்சி காலத்திலே கடந்த ரெண்டு போகங்கள் முற்றும் முழுதாக அழிந்திருக்கின்ற காரணத்தினால் வங்கிகளில் பெற்றுக்கொண்ட கடன்களை மீள செலுத்த முடியாமலும் அந்த வட்டியையும் மீள செலுத்த முடியாமலும் இந்த விவசாயிகள் பல கஷ்டங்களை அனுபவிக்கின்றபடினால் குறைந்தபட்சம் இந்த வங்கிகளில் இருக்கக்கூடிய அந்த வட்டி வீதத்தையாவது நிறுத்துறதுக்குரிய நடவடிக்கைகளை நீங்கள் எடுக்க வேண்டுமென்றதை அந்த விவசாயிகளுடைய சார்பிலே உங்களிடம் நாங்கள் கேட்டுக்கொள்கின்றோம். அதேபோல் இந்த யுத்த காலத்திலே எங்களுடைய பிரதேசங்கள் அதாவது வன்னி மாவட்டத்திலே இராணுவத்தினரால் அமைக்கப்பட்ட மண் அரண்கள் தோட்டம் மேட்டு நில செய்யக்கூடிய காணிகளும் சரி வயல்நில காணிகளும் சரி பல மைல் தூரங்களுக்கு இராணுவத்தினால் மண் அணைகள் அமைக்கப்பட்டிருக்கு. அது பொதுமக்கள் இந்த தோட்ட காணிகள் வளவு காணிகள் கிராமங்களை ஊடறுத்து செல்லுகின்ற பல இடங்களிலும் இந்த மண் அணைகளை வந்து அகற்ற வேண்டிய ஒரு தேவை ஒரு பாரிய வேலைகளாக இருக்கிறது. ஆகவே இந்த பொதுமக்களின்ற காணிகளுக்குள்ளால் செல்லுகின்ற இந்த மண் அணைகளை அகற்றுவதற்குரிய நடவடிக்கைகளை நீங்கள் எடுக்க வேண்டும். எங்களுடைய பிரதேசத்திலே பாரிய அளவிலே மேட்டு நிலம் தேவையான அளவு காணிகள் இருக்கின்றன. ஆனால் அந்த யுத்தம் இடம்பெயர்வுகளுக்கு பிறகு இந்த மக்கள் மேட்டு நில பயிர்களை செய்வதற்கான ஊக்குவிப்புகள் இல்லாமல் இருக்கின்றன. வருடந்தோறும் ஒரு புள்ளி விவரத்தின்படி பார்த்தால் 33 பில்லியன் ரூபாவுக்கு இந்த மிளகாய் வெங்காயம் நிலக்கடலை உளுந்து திராட்சை தோடம்பழம் மாதுளம்பழம் போன்ற இந்த உணவு உற்பத்தி பொருட்கள் வெளிநாடுகளில் இருந்து இறக்குமதி செய்யப்படுகின்றன. உண்மையிலேயே எங்களுடைய பிரதேசத்திலே பாரிய அளவிலே நிலம் இருக்கின்றன. அந்த நிலத்தை துப்புரவு செய்து அந்த விவசாயிகளுக்கு உரிய வங்கிகள் மூலம் ஒரு இலகு கடன் வழங்கப்படுமாக இருந்தோன்னு சொன்னால் இந்த வருடந்தோறும் 33 பில்லியன் ரூபா பணத்தை நாங்கள் வெளிநாடுகளுக்கு நாங்கள் இந்த இறக்குமதி செய்கிறத தவிர்த்து எங்களுடைய உள்ளூர் உற்பத்தியில் விவசாயிகளுக்கு நாங்கள் அதுக்கான வசதிகளை செய்து கொடுக்க முடியும். அதேபோல் எங்களுடைய பிரதேசங்களில் நான் நினைக்கிறேன் பவுனியா மன்னார் முல்லைத்தீவிலிருந்து ஒரு பருவ காலத்தில் வாருகின்ற மழை நீர் ஆற்று நீரூடாக கடலிலே போய் பெருந்தொகையான நீர் கடலிலே செல்கின்றன. ஆகவே அந்த ஆற்று நீரை முறையாக ஒரு நீர் முகாமத்துவம் செய்து அந்த ஆற்று நீரை நாங்கள் மறைப்போமாக இருந்தால் பல ஆயிரக்கணக்கான வயல் நிலங்களை நாங்கள் செய்ய முடியும். அதிலே பெருந்தொகையான நெல்லை அறுவடை செய்யக்கூடியதாக இருக்கும். குறிப்பாக மன்னார் மாவட்டத்திலே கூராய் திட்டம் என்ற ஒரு திட்டம் நீண்ட காலமாக பேசப்பட்டு கொண்டிருக்கின்றன. இந்த கூராய் திட்டத்துக்குரிய அந்த கூராய் ஆற்று நீரை மறைத்து நாங்கள் அதை நாங்கள் சரியாக செய்வோமாக இருந்தால் கிட்டத்தட்ட 20க்கு மேற்பட்ட குளங்களிலே அந்த நீரை தேக்க முடியும். 20,000க்கு மேற்பட்ட வயல் நிலங்களிலே வயல் காணிகள் 20,000க்கு மேற்பட்ட வயல் காணிகளிலே இந்த நெல்லை உற்பத்தி செய்யக்கூடியதாக இருக்கும். ஆகவே பெருந்தொகையான நீர் கடலிலே போய் சென்று கலக்கின்ற ஒரு நிலைமை இருக்கின்றது. ஆகவே இந்த நீர்ப்பாசனம் திணைக்களத்து கூடாக அந்த நீரை சரியான முறையில் திட்டமிட வேண்டும். அதேபோல் கடந்த வரவு செலவு திட்டத்திலேயும் எங்களுடைய பிரதேசங்களுக்கு ஒதுக்கப்பட்ட குளங்கள் புனரமைப்பு நீர்ப்பாசன வாய்க்கால்கள் புனரமைப்புக்காக நிதிகள் ஒதுக்கப்பட்டாலும் கூட அந்த உரிய நிதிகள் உரிய காலத்துக்கு வந்து செல்லவில்லை என்பதை நாங்கள் அறிகின்றோம். அதாலே பல குளங்கள் புனரமைக்க முடியவில்லை, வாய்க்கால்கள் புனரமைக்க முடியாத நிலைமைகள் இருக்கின்றன. வரவு செலவு திட்டத்தில் நிதியை ஒதுக்கினாலும் கூட அந்த நிதி உரிய காலத்துக்கு வந்து அந்த திணைக்களங்களுக்கு சம்பந்தப்பட்ட திணைக்களங்களுக்கு செல்லவில்லை. ஆகவே எங்களுடைய மாவட்டத்திலே 1012 குளங்கள் அவசரமாக புனரமைக்க வேண்டிய ஒரு தேவை இருக்கிறது. அதுக்கு 135 மில்லியன் ரூபா மாகாணத்துக்கு உட்பட்ட குளங்கள் இருக்கின்றன. அதேபோல் மத்திய நீர்ப்பாசனத்துக்கு கீழேயும் 5 குளங்கள் புனரமைக்க வேண்டிய தேவைகள் இருக்கின்றன. மொத்தத்திலே வந்து எங்களுடைய மாவட்டத்திலே வவுனியா மாவட்டத்திலே கிட்டத்தட்ட 2018 428 குளங்கள் புனரமைக்க வேண்டியிருக்கு. 855.80 மில்லியன் ரூபா தேவைப்படுகிறது. கைவிடப்பட்ட குளங்கள் 116 குளங்கள் இருக்கின்றன. அவற்றுக்கு 583.70 மில்லியன் ரூபா நிதி தேவைப்படுகிறது. இதுக்கப்பால் இந்த கமநல சேவை திணைக்களங்களுக்கு ஊடாக குளங்களின் அணைக்கட்டுகள் புனரமைப்பு உரக்களஞ்சியங்களை அமைக்க வேண்டியிருக்கு. நெல் உலர் தளங்கள் அதாவது இப்போ இயந்திரம் மூலம் அறுவடை செய்கிறபடியால் நெல்லை பச்சையாக வெற்றபடியினால் வந்து இந்த நெல்லை காயப்போடுறதுக்கான தளங்கள் பல தேவைப்படுகிறது. ஆகவே நெல் உலர் தளங்கள் தேவைப்படுகிறது. விதைநெல் பதனிடும் நிலையங்கள் அவசியமாக தேவைப்படுகிறது. அதேபோல் விவசாய கிணறுகள் விவசாய வீதிகள் போன்றன அவசியமாக தேவைப்படுகிறது. இதுக்கப்பால் இந்த யுத்த காலத்திலே எங்களுடைய பிரதேசங்களில் வயல்காணிகளாக 5414 ஏக்கர் வயல்காணிகள் வந்து காடுகளாக இருக்கின்றன. ஆகவே அந்த வயல்காணிகளை துப்புரவு செய்ய முடியாமல் விவசாயிகள் மிகுந்த கஷ்டப்படுகின்றார்கள். ஆகவே அந்த விவசாயிகளுடைய அந்த காடுகள் பற்றி இருக்கிற அந்த விவசாய காணிகளை துப்புரவு செய்து கொடுக்க வேண்டுமென்றதையும் இந்த நேரத்தில் கேட்டுக்கொள்கின்றேன். அதை விட முக்கியம் மாண்பு ஜனாதிபதி அவர்களே, உங்களுடைய அமைச்சுக்கு கீழே வருகின்ற வன பரிபாலன திணைக்களம் ஏனைய கனியவள அமைச்சுகள் தொடர்பாக எங்களுடைய மாவட்ட ஒருங்கிணைப்பு குழு பிரதேச ஒருங்கிணைப்பு குழு கூட்டங்களிலே நான் நினைக்கிறேன் 3-4 மணித்தியாலங்கள் அந்த கூட்டத்திலே நாங்கள் பல்வேறுபட்ட விடயங்களை அங்கே பேசி கொண்டாலும் கூட உங்களுடைய அமைச்சுக்கு கீழே வரக்கூடிய முக்கியமான வன பரிபாலன திணைக்களங்கள் அதே மாதிரி கனியவள அமைச்சுகள் தொடர்பாக அங்கே இருக்கக்கூடிய அதிகாரிகள் அந்த அதிகாரிகள் அந்த பிரதேசத்தினுடைய இணைத் தலைவர்களாக இருக்கக்கூடியவர்கள் எடுக்கிற தீர்மானம் அதே மாதிரி பாராளுமன்ற மாகாண சபை உறுப்பினர்கள் எல்லோரும் சேர்ந்து அரசாங்க அதிபர்கள் எல்லோரும் சேர்ந்து எடுக்கின்ற தீர்மானத்தை கூட அவர்கள் நிறைவேற்ற முடியாத அளவுக்கு ஒரு தனி அதிகாரம் படைத்தவர்களாக அல்லது அவர்கள் மாவட்டத்தில் யாருக்குமே கட்டுப்படுத்த முடியாத அளவுக்கான ஒரு 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 முறையை அங்கே கடைப்பிடிக்கிறார்கள். முக்கியமாக வவுனியா, மன்னார், முல்லைத்தீவு, உங்களுக்கு தெரியும் இங்கே இருக்கக்கூடிய அரசாங்க அதிபர்களும் சரி, மாவட்டத்தினுடைய இணைத்தலைவர்களாக இருக்கக்கூடிய அமைச்சர்களும் சரி, வந்து அங்கே நிறைவேற்றப்படுற தீர்மானங்கள் எதையுமே அவர்கள் நடைமுறைப்படுத்துகிறார்கள் இல்லை. ஆகவே இது ஒரு பாரிய பிரச்சனையாக இருக்கிறது. கட்டுமான பணிகளுக்கு போய் கிரவல் எடுக்க முடியவில்லை, அல்லது மணல் எடுத்துக்கொள்ள முடியவில்லை, அல்லது ஒரு கால்நடைகளுக்கு மேய்ச்சல் நிலத்துக்கான காணிகளை நாங்கள் மாவட்டத்தினுடைய ஒருங்கிணைப்பு குழுவால் தீர்மானம் நிறைவேற்றப்பட்டாலும் கூட மேய்ச்ச நிலத்துக்குரிய காணிகளை ஒதுக்கி கொடுக்கிறார்கள் இல்லை. ஆனால் சட்டவிரோதமான பல விடயங்களில் ஈடுபடுகிறார்கள். களவாக மரங்கள் அங்கே வெட்டப்படுகிறது, அது மாதிரி களவாக கிரவல் மணல்கள் சட்டவிரோதமான முறையில் செய்கின்றார்கள். ஆகவே நீங்கள் சம்பந்தப்பட்ட இந்த அதிகாரிகளுக்கு கண்டிப்பான உத்தரவை பிறப்பிக்க வேண்டியிருக்கேன் என்று சொன்னால், மாவட்ட மட்டத்தில் எடுக்கப்படுற தீர்மானங்களுக்கு இவர்கள் மிகவும் பெரிய ஒரு தடையாகவும் முட்டுக்கட்டையாகவும் இருக்கிறார்கள். ஆகவே இந்த விடயத்தில் நீங்கள் கவனத்தை செலுத்த வேண்டும் என்று இதுக்கப்பால் இன்னொரு முக்கியமான விடயம், அண்மையிலே வடக்கு மாகாணத்தினுடைய கல்வி அமைச்சர் சர்வேஸ்வரன் அவர்கள் வவுனியா மாவட்டத்திலே ஒரு பாடசாலையிலே சென்று தேசிய கொடியை ஏற்றவில்லை என்றதுக்காக மாகாணத்தினுடைய ஆளுநர் அவர்கள் சட்டம் அதிபருடைய ஆலோசனை கேட்டு அதுக்குரிய நடவடிக்கை எடுக்கப் போவதாக குறிப்பிட்டிருந்தார். உண்மையிலே 6 தசாப்த காலமாக இந்த நாட்டிலே இந்த தேசிய கொடி தொடர்பாக, அது செல்வநாயகமாக இருக்கலாம், ஜிஜி பொன்னம்பலம், அமிர்தலிங்கத்தின் காலத்திலிருந்து 2வது தலைவர்களாக இருக்கக்கூடிய எதிர்க்கட்சி தலைவர், 3வது தலைமுறையாக இருக்கக்கூடிய நாங்கள் கூட, எங்களுக்கு அன்று தொடக்கம் இன்று வரையும் சொல்லப்பட்ட விடயம் இந்த நாட்டினுடைய சுதந்திர தினமாக இருக்கலாம் அல்லது இந்த தேசிய கொடி ஏற்ற விடயமாக இருக்கலாம் கூட, தமிழ் மக்களுக்கு ஒரு சுதந்திரம் இல்லாத வரைக்கும் வந்து இந்த தேசிய கொடியை ஏற்ற முடியாத ஒரு நிலைமை தான் சாதாரண வளமையாக இருந்தது. ஆனால் அண்மையில் வடமாகாண கல்வி அமைச்சர் ஒரு பாடசாலைக்கு சென்ற இடத்துலே அவர் மாகாண கொடி இருக்குதா என்று கேட்ட இடத்தில் மாகாண கொடி இல்லை, தேசிய கொடி இருக்கின்ற இடத்துலே வந்து தேசிய கொடியை பாடசாலையின் அதிபர் அவர்களிடம் ஏற்ற சொல்லியிருந்தார். அதுக்கப்பால் அவர் வந்து பௌத்த மத வழிபாட்டில் ஈடுபட்டிருக்கிறார். ஆகவே அவர் அந்த மாகாண தேசிய கொடியை ஏற்றவில்லை என்றதுக்காக அதாவது ஆளுநர் அவர்கள் சட்டம் அதிபரிடம் ஆலோசனை பெற்று நடவடிக்கை எடுக்க வேண்டும் என்று கூறுகின்ற அதே ஆளுநர்கள் இந்த நாட்டில் இருக்கக்கூடிய அரசியல் யாப்புகள், அதாவது 13வது திருத்த சட்டத்துக்குள் இருக்கக்கூடிய குறைஞ்சபட்சம் காணி அதிகாரங்கள், போலீஸ் அதிகாரங்கள், அல்லது இந்த நாட்டில் இருக்கக்கூடிய தமிழ் மொழிக்கு இருக்கக்கூடிய சம உரிமை போன்ற பல விடயங்கள் கூட நிறைவேற்றப்படாமல் இருக்கிறது. நாங்கள் ஜனாதிபதியாக இருக்கலாம், பிரதமராக இருக்கலாம், மக்கள் பிரதிகளாக இருக்கலாம், இந்த நாட்டிலே நாங்கள் எல்லோருமே சத்தியப்பிரமாணம் செய்துதான் இந்த பதவிகளை நாங்கள் பெற்றுக்கொள்கின்றோம். ஆனால் குறைஞ்சபட்சம் அரசியல் அமைப்பில் இருக்கக்கூடிய இந்த விடயங்கள் கூட இதுவரை காலமும் இந்த அதிகாரங்களை பகிர்ந்தளிப்பதில் கூட பல விடயங்கள் வந்து இன்றைக்கு அதாவது மத்திய அரசில் இருந்த முக்கிய அமைச்சர்கள் அதை நிறைவேற்றாத பட்சத்தில், சாதாரணமாக ஒரு அமைச்சர் இந்த தேசிய கொடியை ஏற்றவில்லை என்றதுக்காக சட்டம் அதிபரிடம் சென்று ஆலோசனை பெற்று நடவடிக்கை எடுக்க முடியுமா இருந்தால், அரசியல் அமைப்பில் இருக்கக்கூடிய ஏனைய அதிகாரங்களை நிறைவேற்றாத சம்பந்தப்பட்ட அமைச்சுக்கள் அல்லது அதிகாரிகளுக்கு மேலே நடவடிக்கை எடுக்க முடியுமா? அதேபோன்று 2012 யாழ்ப்பாணத்தில் நடந்த ஒரு மேதின கூட்டத்தில் எதிர்க்கட்சி தலைவர் அவர்கள் தேசிய கொடியை ஏற்றியிருந்தார். அவருக்கு மேல் கடுமையான விமர்சனம் முன்வைக்கப்பட்ட பிறகு அந்த கட்சியினுடைய தலைவராக இருக்கக்கூடிய மாவை சேனாதராஜா அவர்கள் பகிரங்கமாக மன்னிப்பு கேட்டிருந்தார். அது மட்டுமல்லாமல் அவர் எதிர்க்கட்சி தலைவர், நான் தேசிய கொடியை ஏற்றவில்லை, நான் வழங்குகின்ற தெய்வமான காளியினுடைய அந்த கொடியைத்தான் ஏற்றியிருந்தால் குறிப்பிட்டிருந்தார். ஆகவே 13வது திருத்த சட்டம் தொடர்பாக இமக்குள்ள இருக்கக்கூடிய சில பாராளுமன்ற உறுப்பினர்கள் கூறுகின்ற விடயங்களும் கூட, ஆகவே இந்த தேசிய கொடி ஏற்றுகின்ற விடயம் வந்து நீண்ட காலமாக தமிழ் மக்கள் மத்தியிலே ஒரு பாரம்பரியமான முறை இருக்குன்னு சொன்னால், எங்களுக்கு சுதந்திரம் கிடைக்காத வரைக்கும் வந்து அந்த கொடியை ஏற்ற முடியாதுன்றதான் எங்களுக்குள்ள இருக்கக்கூடிய விடயம். ஆகவே இந்த விடயம் தொடர்பாக ஆளுநர் அரசியல் ஜாப்பில் இருக்கக்கூடிய அதிகாரங்கள் வழங்கப்படாமல் இருக்கிறதுக்கும் சட்டம் அதிபரை அணுகி அதுக்குரிய நடவடிக்கைகளை எடுக்க வேண்டும் என்றதை இந்த நேரத்தில் கேட்டுக்கொள்கிறோம்.
தேங்க்யூ. கரு சனத் நிஷாந்த் மத்துமா.
நியோஜக கதாநாயகத்துவனி, ඔබතුමාට සුතිය පුද කරනවා වෙලාව ලබා දීම සම්බන්ධව. මෙතන අද විෂයන් ගණනාවක් අතරින් මම කතා කරන්න බලාපොරොත්තු වෙනවා කෘෂිකර්මය, වාරි මාර්ග සහ සත්ව නිෂ්පාදනය කියන කාරණා තුන විතරක් මට ලැබිලා තියෙන සීමිත කාල සීමාව තුළ. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපි රටක් හැටියට 1948 නිදහස ලැබිච්ච දා ඉඳලා මේ දක්වා රට පාලනය කරපු සහ කරන නායකයෝ සියලුම දෙනා අපි අපේ හෘද සාක්ෂියෙන් අහලා බලන්න තියෙන එක කාරණයක් තියෙනවා. මේ සම්පත් ආකරයක් වෙච්ච රට ASCII ජීවත් වෙන මිනිස්සු හැටියට අපි දේශපාලනඥයෝ හැටියට මේ මහපොළොවට අපෙන් වෙච්ච සේවය ඇතිද කියන කාරණේ සම්බන්ධව අපි මේ කතා කරන මොහොත වෙද්දී කතානායකතුමනි, අපි කෘෂිකාර්මික රටක් හැටියට අපේ රටට අවශ්‍ය කරන සහල් සහ ඉලවලු පළතුරු සහ අනෙකුත් භෝග වර්ග අපි පිටරටින් ආනයනය කරන රටක් වඩ පත් වෙලා තියෙනවා. 1948 නිදහස ලැබෙද්දී අපි අපේ රටේ සහල් අවශ්‍යතාවයෙන් 136යි ගරු නියෝජ්‍ය කතානායකතුමනි අපි නිෂ්පාදනය කරලා තිබුණේ. අනෙක් ඒවා අපි ආනයනය කරලා තිබුණා. ඒකට ප්‍රධාන හේතුව වෙලා තිබුණේ සුද්ධ අපේ රට ආක්‍රමණය කරලා සුද්ධට ඕන විදිහට මේ රට පාලනය කරපු කාරණේ නිසා. එතනින් පස්සේ අපි තට්ටුමාරු ක්‍රමයට එක එක ආණ්ඩු මේ රට පාලනය කරන්න ඉස්සරහට ගියා. ඒ අනේකේ ප්‍රතිඵලයක් හැටියට අපිට මතක තියෙන කාලේ අපිට අවුරුදු 18 සම්පූර්ණ වෙන කාලේ අපිට මතකයි චන්ද්‍රිකා බණ්ඩාරනායක කුමාරතුංග මැතිණිය මේ රට බාරගද්දි කෘෂිකර්මයේ කඩා වැටිලා ගොවිය අනාථ වෙලා ගොවියගේ තිබිච්ච ඉඩකඩන් යාන වාහන රන්රත්තරන් හරකබාන උගස් තියලා තමුන්ගේ ණය ගෙවා ගන්න බැරුව වහබොන ගොවියෙක් ඉන්න රටක් තමයි චන්ද්‍රිකා මැතිණිය බාරගන්නේ. එතුමියගේ කාලේ යම්කිසි වැඩපිළිලක් ගෙනහිලා මේ කෘෂිකර්මයේ කියන එක යම් මට්ටමකින් ඉහළට ගේන. එතනින් පස්සේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, එක්සත් ජාතික පක්ෂ මන්ත්‍රීවරයෙක් අපේ දයාගමගේ ඇමතුමා කිව්වා 2001 ඉස්සල්ලාම එක්සත් ජාතික පක්ෂය ආණ්ඩුව කාලේ සහල් නැවක් පිටරට ඇරියයි කියලා. ඒ සහල් නැව පිටරට ඇරියේ චන්ද්‍රිකා බණ්ඩාරනායක කුමාරතුංග මැතිණිය කරපු වැඩපිළිවෙල නිසා මිසක් එහෙම නැතිනම් මේ රනිල් වික්‍රමසිංහ මහත්තයා ඇවිල්ලා එයා පෙන්නපු එයාගේ වික්‍රමය නිසා නෙවෙයි කියන කාරණේ මතක් කරන්න ඕන. එතනින් පස්සේ මහින්ද රාජපක්ෂ අතිගරු ජනාධිපතිතුමා මේ රට බාරගද්දී මේ රටේ පස්වන විධායක ජනාධිපතිතුමා මේ රටේ සහලින් මුං කවපි උඳු බඩරිඟු මේ සියල්ලෙන් අපේ රට ස්වයංපෝෂිත බවට පත් කරන්න පුළුවන්කම ලැබෙනවා. මේකට ප්‍රධාන හේතුවක් වෙනවා ගරු කතානායකතුමනි, අපේ රටේ තිබුණු මහා දැවැන්ත යුද්ධය අවසාන වෙච්ච එකේ ප්‍රතිඵලයක් හැටියට මහවැලිය වගේ දෙගුණයක් මහවැලිය හරහා අපේ රටේ එක්කහු වෙච්ච වී නිෂ්පාදනය වගේ දෙගුණයක් ගොයිබිම් නිදහස් වෙනවා යුද්ධය ජයග්‍රහණය කරපු එකේ ප්‍රතිඵලයක් හැටියට. මෙන්න මේ නිසා අපි සහලින් ස්වයංපෝෂිත වෙනවා. ඒ වගේම අපි කෘෂිකර්ම අමාත්‍යාංශය කෘෂිකර්ම දෙපාර්තමේන්තු මොනවද අපිට මදි මොනවද අඩුපාඩු කියලා හරියට බල බල වැඩ පිළිලක් ඉස්සරහට ගියා. මේකෙදි අපි දැක්කා මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ඒ මහින්ද චින්තන වැඩපිළිවෙල තුළ යම්කිසි ඉලක්කයක් යම්කිසි දිසානතියක් මේ රට කොතනටද යන්නේ කියලා යම්කිසි වැඩපිළිවෙලක් මේක තුළ තිබුණා. එදා හිටපු සමහර රාජ්‍යවල දරි වෙන්න පුළුවන් දේශපාලනඥයෝ වෙන්න පුළුවන් එතුමාගේ හිත හදන්න නිසා මේ ඒ හදපු ප්‍රතිපත්ති මාලාවට මහින්ද චින්තනය කියලා නමක් දාන්න ගිහිලා අනිත් ආණ්ඩුව ආපු ගමන් කෙලින්ම පොත විසි කරලා දාලා වෙනම ක්‍රමයකට තමයි රට ඉස්සරහට ගියේ. මෙන්න මේකේ ප්‍රතිඵලයක් හැටියට අද මේ වෙද්දී පෝර සහනාධාරය කැපෙනවා, වී වලට මිලක් නැති වෙනවා, වී ගොවියා වැටෙනවා, නන්නත්තර වෙනවා. දැන් මහ ලොකුවට අපේ දේශපාලනඥයෝ කියනවා account එකට සල්ලි යවනවා කියලා. අර ගමේ අහිංසක ගොවියට account එකට සල්ලි ගියාම ඒක කරන්නේ ඒක අරන් අරකුඩිය බීලා බුදිය ගන්න එක. අපේ දියුණු වෙන රටක් නේ. ඒ නිසා අපි මේකේ මහජන නියෝජිතව හැටියට රාජ්‍ය නිලධාරි හැටියට අපි රට දිහා බොහොම පරිස්සමෙන් බලන්න ඕන. මෙන්න මේකේ අද අපේ රටේ සහල් නිෂ්පාදනය කරන්න තියෙන ප්‍රධාන ගැටලුව හැටියට මම දකින්නේ එක පැත්තකින් පොර සහනාධාරය. මේ කන්න තුනක් පාඩු වුණා නියඟේ නිසා ඒකත් අපි පිළිගන්නවා. එකක් තමයි පොර සහනාධාරය, අනෙක් එක තමයි මේ වී මාපියාව. වී මාපියාව නිසා සමහර උදවිය අහිංසක මිනිහගේ තියෙන ලේටික සූර බොනවා. වී මාපියාව අද සමහර ව්‍යාපාරිකයෝ 3-4 දෙනෙක්ගේ අතර මුළු රටම ගිහිල්ලා ගොවියා අන්ත අසරණ වෙලා අසන්න ගෙටගෙන කාලේ වෙනකොට වී මිල රුපියල් 20ට 25ට 15 බහින තත්ත්වර අද අපේ ගොවියා විනාශ වෙලා තියෙනවා. තව පැත්තකින් ඇමරිකාව සතුරු කරවන්න, මොකද මහින්ද රාජපක්ෂව ගෙදර යවන්න ඇමරිකාව උදව් කෙරුවානේ. ඇමරිකාව සතුරු කරවන්න අද ඇමරිකන් පිටිවලට සහන දීලා මෙන්න මෙහෙම පැත්තකට තව පැත්තකින් යනවා. ඊළඟ කාරණේ කරු නියෝජ්‍ය කතානායකතුමනි, සත්ව නිෂ්පාදන විෂය පිළිබඳව අපි කතා කරොත් අපි ගොඩක් කතා කරන්න බැරි වෙයි විනාඩි 9ක් මට තියෙන නිසා. කිරි නිෂ්පාදනය ගැන විතරක් මම කියන්නම්. මේ කිරි නිෂ්පාදනය පිළිබඳව අපි කතා කරද්දී මට මතකයි මම වයම් පළාත් සභාවේ සත්ව නිෂ්පාදන ඇමතිවරයා කාලේ එදා අපේ දයාසිරි ජයසේකර මහත්තයා ප්‍රධාන අමාත්‍යතුමා අපි හැදුවා ව්‍යාපෘතියක් වයමින් කිරි රටට කියලා. ඒ කරලා අපි ගණනය කෙරුවා ලංකාවේ වැඩිම කිරි නිෂ්පාදනය කරන්නේ කොහේද? දෛනික නිෂ්පාදනය වැඩිම තියෙන්නේ මධ්‍යම පළාතේ. ඔවුන්ගේ දෛනික නිෂ්පාදනය කිරි ලීටර 2,07,000යි. දෙකට හිටි අපි අපේ දෛනික කිරි නිෂ්පාදනය කිරි ලීටර 1,79,000යි. මේක වැඩි කරන්න කොහොමද අපි කරන්න ඕන? වයම් පළාත ඇතුලේ කිරි ගොවි පවුල් 52,000යි. කිරි එකතු කිරීම මධ්‍යස්ථාන 1,035,000යි. මේ සඳහා 106 පොලිය යටතේ ණය ව්‍යාපෘතියක් එක සමිතියක 150,000 ගාන දෙන ව්‍යාපෘතියක් ක්‍රියාත්මක කරලා අපි මෙගා ෆාම් වෙනම කරන්නේ කොහොමද? සාමාන්‍ය මැදපන්තියේ ගොවියා නගා සිටවන්නේ කොහොමද? ඒවට කිරි වලට මිලක් දෙන්නේ කොහොමද? යම්කිසි ඉලක්කයක් යම්කිසි වැඩපිළිවෙලක් අපි ගාව තිබුණා. ඒ සඳහා අපි එදා මහින්ද රාජපක්ෂ අධිකාරී ජනාධිපතිවසමක සාකච්ඡා කරලා අපි කිව්වා ආනයනය කරන පිටිගිරි කිලෝ එකකට රුපියල් 250ක බද්දක් අනිවාර්යෙන් ගහන්න කියලා. ඒන බද්දෙන් කොටසක් දේශීය කිරි ගොවියා ආරක්ෂා කරන්න යවන වැඩපිළිවෙලක් අපි එදා ක්‍රියාත්මක කරා. ප්‍රවීණ කරුණායක මහත්තයා ආපු ගමන්ම ඔන්න ඔයාලට අපි දැන් බඩු ගණන් අඩු කරන්න හොඳ වැඩක් කෙරුවා කියලා රුපියල් 250ට ගහලා තිබිච්ච ටැක්ස් එක අඩු කෙරුවා රුපියල් 150ක්. 150 දක්වා අඩු කරපේකේ ප්‍රතිඵලයක් හැටියට ග්‍රෑම් 400 පිටිගිරි පැකට් එකක් රුපියල් 25කින් ගාන අඩු වුණා. අපි හිතමුකෝ 500යි කියලා. 500 පැකට් එක රුපියල් 25යි නම් කිලෝ එකකට වෙලා අඩු වෙලා තියෙන රුපියල් 50යි. හැබැයි සමාගමට දුන්නු වාසිය රුපියල් 100යි. මේකේ පාරිභෝගික ඇරණමේ ගියේ සමාගමේ සාක්කුවට තමයි මේක සල්ටි ගියේ. මෙන්න මේකෙන් පස්සේ ඔන්න නියෝජ්‍ය කතානායකතුමනි තව අරමුදයක් ඇති වෙනවා. ඒ තමයි නෙස්ලේ සමාගම තීරණය කරනවා ආනයනය කරන පිටිගිරි වලට බද්ද අඩු වෙලා තියෙන්නේ. දැන් අපි ලංකාවේ කිරි අරගෙන කිරි නිෂ්පාදනය කරන එකේ පිටිගිරි හදන එකේ කිසිම තේරුමක් නැහැ. අපි බල්ක් එක ඉම්පෝට් කරලා පැකට් කරලා බෙදමු කියලා දැන් යාලා නෙස්ලේ සමාගම පිටිගිරි කිරි මිලදී ගැනීම නතර කරලා ආනයනය කරන්න පටන් ගන්නවා. මෙතනින් පස්සේ ලංකාවේ කිරි නිෂ්පාදනය වැඩි වෙලා තියෙන්නේ. නෙස්ලේලා ගන්නේ නැහැ, විකුර ගන්න තැනක් නැහැ. ආණ්ඩුව බල කරනවා මිල් කෝට වාලා කොහොම හරි ගන්න කියලා. එයාලට රඳවා ගැනීමේ ස්ථාන නැහැ. මේකේ ප්‍රතිඵලයක් හැටියට මිලදී ගත්ත කිරි ටික විසි කරන්න සිද්ධ වෙනවා. මිල්කෝ සමාගම පාඩු ලබනවා. අද මේ වෙනකොට මිල්කෝ සමාගමට කිරි දෙන අහිංසක ගොවියන්ගේ කිරි ලීටර රුපියල් 50ක් 55ක් ගෙවන්නේ. පැට් එක දිහා බලලා මේක 70 දක්වා වැඩි කරනවායි කියලා කියනවා. හැබැයි තියෙන ලොකුම අර්බුදේ තමයි මිල්කෝ එකට කිරි දෙන අයට කිරි වලට සල්ලි හම්බෙන්නේ මාස ගාණක් ගිහිල්ලා. ලොකු පැවිල්ලක් තියෙනවා. ඒ නිසා
කාලේ නම් හරි මන්තුවා. කාලේ විනාඩි 9 ඉවරයිද?
ඒ නිසා දීර්ඝ වශයෙන් මම කතා කරන්නේ නැහැ. ඔබතුමා විනාඩි 9 ඉවරයි කියලා කියනවා. ඒ නිසා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මම අවසාන වශයෙන් ඉල්ලනවා මේ රටේ නායකයින්ගේ UNP ශ්‍රී ලංකා JAP සමසමාජ කියන කාරණේ පැත්තකට දාලා, සිංහල දෙමළ මුස්ලිම් බර්ග කියන කාරණේ පැත්තකට දාලා, අඩු ගානේ අපේ රටට අල්ලපු රට වෙච්ච ඉන්දියාව දිහාවත් බලලා, අපේ රටේ ජාතික ප්‍රතිපත්තිය මොකද්ද, අපේ රට යන්නේ කොහෙටද, මොකක්ද කරන්නේ කියන වැඩපිළිවෙලක් අපි තුල තියෙන්න වෙයි. අද මේ රටේ ආණ්ඩුව මේ රට කොහෙටද ගෙනියන්නේ කියන කාරණේ පිළිබඳව මේ කිසිම කෙනෙකුට කියන්න පුළුවන් කමක් නැහැ.
හොඳයි,
ඒ නිසා ඔබතුමාට කාලය වෙන් කිරීම පිළිබඳව ස්තුතිය පුද කරමින් අපි රටක් හැටියට ජාතියක් හැටියට හෙට දවසේ නැගිටින්නේ කොහොමද කියන කාරණේ පිළිබඳ කල්පනා කරමු කියන යෝජනාව කරමින් මම ඉහිරනවා සුති.
ගරු චමින්ද විජේසිංහ මහතා වාර විනාඩි 3ක කාලයක්
අරු නියෝජ්‍ය කතානායකතුමනි බෙහෙම විශ්වවිද්‍යාලන්ත වෙනවා උතුමාට කාලය වින් කර දීම පිළිබඳව අද දිනේ තුල විශේෂ ගණනාවක් සාකච්ඡා කරන වෙලාවේ විශේෂයෙන්ම ප්‍රියනිශාන්ත ගරු මන්ත්‍රීතුමා වෙනදනම් ආවේගී ශිලුව තාමත්ම විචනාත්මකව කතා කරන කතාවක් හැටියට දැක්ක නමුත් අද ඉතාමත්ම සානුකම්පිතව යමලාවක මට හිතෙනවා ඔබතුමාගේ පක්ෂයේ නායකත්වය පිළිගනිමින් කටයුතු කරනවාද කියන සැකියත් මතු කරමින් කරු කතා නියෝජ කතානායකතුමනි අද පරිසර අමාත්‍යාංශයේ කතා කරනකොට විශේෂයෙන්ම මම කතා කරන්නට ඕනි අපි දන්නවා ගරු නියෝජ කතානායකතුමනි පරිසරය සම්බන්ධ යම් කිසි ව්‍යාපෘති කරනකොට අනිවාර්යෙන් පරිසර අමාත්‍යාංශයේ මධ්‍යම පරිසර අධිකාරියන් අවසරය ගන්නට ඕන මාස හතර දින මේ ගොනුව විශේෂයෙන්ම ඇල්ල කොට්ටාසියේ මා නියෝජනය කරන කළුගල් ඇඹරුම් හලක් සඳහා අවසරය ලබා ගැනීම වෙනුවෙන් ආයුධම් පත්‍රයක් ඉදිරිපත් කරලා මධ්‍යම පරිසර අධිකාරියේ පළාත් අධ්‍යක්ෂවරයා මේ සඳහා නිර්දේශ කීපයක් සහිතව ඉදිරිපත් කරපු මේ කටයුත්තේදී මේ එකම නිර්දේශයක්වත් ඉටු නොකර මේ කළුගල් වල ආරම්භ කරන කරු නියෝජ කතානායක මේ ප්‍රධාන බලපත්‍ර ප්‍රශ්න මොකද කරු නියෝජ කතානායකතුමනි මලක සතුත වෙන මේ ඉඩම් ඔප්පුව මේ ඉඩම් ඔප්පුව තුළ මෙය ලබා දීමේදී ඒ ඔප්පුව ලබා දීමේදී කොන්දේසියක් දාලා තියෙන මේ ඉඩම තුළ කිසිම ඉදිකිරීම කිරීම සඳහා අවශ්‍ය නොදෙන බවත් මේ සඳහා අවශ්‍ය අවසර ලබා දෙන්නේ විශේෂයෙන්ම වනවගාවක් සඳහා කියන කාරණේ. ඊට හේතුව ගරු නියෝජ කතාතුන මේක ඉතා දැඩි පරිසරිතකාමි ස්ථානයක් නිසා මා සතුව තියෙනවා ඒකට දෙන්නට පුළුවන් ඡායාරූප. ගරු නියෝජ කතානායක මේකේ කේදිනී තත්ත්වය තමයි මේ මේ ස්ථානය තුළ මේ ව්‍යාපාරය ආරම්භ කරන බාස්භාවයේ අනුමැතිය නැහැ. හැබැයි දිසි සම්බන්ධීකරණ කමිටුව තුළ මේ ව්‍යාපෘතිය ආරම්භ කරන මධ්‍යම පරිසර අධිකාරියේ අධ්‍යක්ෂකවරයා මේක අහනකොට එතුමා කියනවා මේ නිර්දේශානුව කටයුතු නොකිරීම තුළ එතුමාට ඒ නිර්දේශය ලබා දීම සඳහා කටයුතු කිරීම සඳහා නීති උපදෙස් ගන්නයි කියලා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි එතන ඇමතුමා ඉන්නවා නම් මම අහන්න අවශ්‍යතාවයක් කරගත්තේ තමන් විසින්ම ලබා දෙන බලපත්‍රයේ කොන්දේසි කඩනවා නම් ඒ කඩපු කොන්දේසිය වෙනුවෙන් පැහැරහැරීම වෙනුවෙන් නීත්‍යානුකූලව කටයුතු කිරීමේ බලය හොට නැහැ කියන කාරණේ. තවත් කාරණේ තමයි අපේ පළාතේ අපේ දිස්ත්‍රික්කේ අපි හැමදාම ගරු කරන අපේ උගත් බුද්ධිමත් නිමල් සිරිපාල සිල්ලා ඇමතුමා තමයි මේ සම්බන්ධකරණයේ අනිත් සම සභාපතිවරයා. එතුමාත් මේක පිළිගන්නවා. මට කිසිසේත්ම මේක පිළිගන්නට බෑ. විශේෂයෙන්ම බණ්ඩාර ඇල්ල ප්‍රාදේශීය සභාවේ ලේකම්වරයා කියනවා ඊත ගල් ඇඹුරු හෝ ඒ ආශ්‍රිත කිසිදු කර්මාන්තයක් සඳහා ඇල්ල ප්‍රාදේශීය සභාවේ අනුමැතිය ලබා නැහැ කියන කාරණේ. මේ මෙහෙම ඇයි ගරු කතා නියෝජ කතානායකතුමනි බලය මේක දේශපාලන අධිකාරිය කැටි කරනවා. අපි පරිසර සුරකින්න අපේ අධිකරු ජනාධිපතිතුමා අයියේ ප්‍රකාශ කරනවා එතුමාගේ ඒ ආගමනයත් එක්ක එතුමා විශාල වැඩපිළිවෙලක් මේ රටට කරන්න ආවයි කියන කාරණේ. ඒ මන් දන්නවා මූලිකත්වයේ දරමින් පරිසර හිතකාම වැඩපිළිවෙලක් ගෙනියන. එහෙනම් එතුමාගේ අමාත්‍යාංශිනල දාරින් එතුමාගේ නම පාවිච්චි කරලා එතුමාගේ බලය පාවිච්චි කරලා එදා මහින්ද රාජපක්ෂ යුගයේ හිටපු කාලේ වගේ අද දේශපාලන නායකයෝ ක්‍රියාත්මක කරනවා නම් මේවට විරුද්ධව කවුරුද කතා ගන්නේ ගරු නියෝජ්‍ය කතා නායකතුමනි. ඒ නිසා මම ඉල්ලීමක් කරනවා අධිකරු ජනාධිපතිතුමනි මේක මේ ප්‍රදේශයේ බලවත් දේශපාලන නායකයෙක් විසින් කරන කර්තව්‍යයක්. මේක නැවැත්විය යුතුයි. ගොවි සංවිධානයේ දිගින් දිගටම ඔබතුමාට ලියලා තියෙනවා මේක කරන්න දෙන්න එපයි කියලා. ඒ වගේම අධිකරු ජනාධිපති ප්‍රමුඛ මේ අමාත්‍යාංශ ශීල දෙනාටම ගොවි සංවිධානය ලියලා තියෙනවා මාස තුන ලියුම් තියෙනවා. මේ සියලු දේවල් කරනකොට අපි පරිසරය ගැන රැක ගන්න කටයුතු කරන කරු නියෝජ කතානායක මොකද වෙන්නේ? ඒ නිසා ඊළඟ මගේ
අවසාන තමයි
බාරුමාර නිසා උමාම ව්‍යාපෘතිය ඉතාම අකර්මණ්‍ය වෙච්ච ව්‍යාපෘතියක්. අද ජනතාව විශාල පීඩන තත්ත්වයකට ඉන්නවා. අද වන්දි කියනවා කියන කාරණේ පැත්තක දාලා මාර්ග හදන්න මුදල් දෙන් කරාට ඒ මාර්ගත් හදන්නේ උමාවිය ව්‍යාපෘතිය අසලිච්ච කට්ටිය නොවේ කියන කාරණේ මතක් කර දෙමින් ස්තුතිවන්ත වෙනවා කරු නියෝජ කතානායක ඔබතුමා මට අවස්ථාව ලබා දී පිළිමද
ඩොක්ටර් සිවමෝහන සිවමහන්
රිය අවයේ තලමදාන් ඉන්නடத்தி கொண்டிருக்கும் பிரதி சபாநாயகர் அவர்களே நன்றி. மகாவலி கருத்திட்டம் என்பது ஒரு பட்டினி ஒழிப்பு திட்டமாக உருவாக்கப்பட்டது. யூஎன்டிபியினுடைய ஃபுட் அண்ட் அக்ரிகல்ச்சர் ஆர்கனைசேஷனால் ஆலோசனையின் அனுசரணையின் கீழ் உருவாக்கப்பட்டது. ஆரம்ப கருத்திட்டம் 900,000 ஏக்கர் நீர்ப்பாசனத்துக்காகவும் நீர் மின்வலு மின்சாரத்துக்காகவும் உருவாக்கப்பட்டது. ஆரம்பத்தில் 3 துணை கருத்திட்டங்களாக 30 வருடங்களுக்காக திட்டமிட்டப்பட்டிருந்தது. 1970 பிரைம் மினிஸ்டர் டட்லி சேனநாயக்க அவர்களால் இது ஆரம்பிக்கப்பட்டிருந்தது. 1970 பொதுத் தேர்தலில் யுஎன்பி அரசு தன்னுடைய அரசாட்சியை இழந்ததால் இக்கருத்திட்டம் சிறிமாவ பாண்டியனாக்க அவர்களுக்கு கைகளுக்கு சென்றது. அவரது காலத்தில் வடக்கிற்கும் மகாவலி நீர் வந்தது. மன்னாகண்டல் என்ற பிரதேசம் புதுக்குடியிருப்பு நகரத்தின் அண்மையில் அமைந்த ஒரு இடம். இந்த பிரதேசத்தில் முத்தியங்கட்டு குளத்தின் ஊடாக மகாவலி நீர் வளங்கள் செய்யப்பட்டிருந்தது. இந்த தண்ணீர் வளங்கள் மூலம் அந்த பிரதேசத்து விவசாயிகள் மிளகாய் உபவன பயிற்சிகள் செய்வதன் மூலமும் நெல் பயிற்சிகை மூலமும் பாரிய லாபங்களை ஈட்டியிருந்தனர். அதன் மூலம்தான் புதுக்குடி பிரதேச மக்கள் டிராக்டர் போன்ற வாகனங்களை பெற்று ஒரு சிறந்த விவசாயிகளாக மாற்றம் கண்டிருந்தனர். அதேபோல் இந்த காலத்திட்டத்தில் படித்த வாலிபர் திட்டம், அதாவது லேண்ட் ஆமி என்ற ஒரு புதிய திட்டம் ஒன்று நூடாக தமிழ் இளைஞர்கள் உள்வாங்கப்பட்டு முத்தியங்கட்டு பிரதேசத்தில் காணிகள் வழங்கப்பட்டிருந்தன. இது வந்து தலைவர் பிரபாகரன் அவரது காலத்து இளைஞர்களுக்கு வழங்கப்பட்ட ஒரு திட்டமாக இருந்தது. இந்த படித்த வாலிபர்கள் காணி அபிவிருத்தி திட்டம் பின்னர் தடைப்பட்டது. இளைஞர்கள் கொந்தளித்தெழுந்தார்கள். இந்த மகாவலி திட்டத்தில் இந்த இடையூறுகள் ஏற்படுத்தப்பட்டதும் இந்த இன மோதலுக்கு ஒரு காரணமாகியது. மணலாறு நோக்கி இந்த நீர் முத்தியங்கட்டுக்கு வந்த நீர் திருப்பிவிடப்பட்டது. இனவாதம் மக்களிடம் விதைக்கப்பட்டது. சிங்கள குடியேற்றங்கள் வெளியூர் அப்பிரதேசத்தில் மேற்கொள்ளப்பட்டது. மணலாறு என்ற தமிழ் பிரதேசம் வெளியோயா ஆகியது. 1988 விசேட வர்த்தமானி மூலம் இந்த அநியாயம் நிறைவேற்றப்பட்டிருந்தது. இதே பாராளுமன்றில் தமிழ் மக்கள் விரட்டப்பட்டனர். 1983 கொடூர இனயுத்தம் ஆரம்பமாகியது. மணலாறு பிரதேசத்திலிருந்து தமிழ் மக்கள் ஒரே நாளில் உடுத்த உடைகளுடன் வெளியேறுமாறு இராணுவத்தினால் கட்டையிடப்பட்டு பலாத்காரமாக வெளியேற்றப்பட்டனர். இதன் காரணமாக மணலாறு சூனிய பிரதேசமாகியது. சிங்கள குடியேற்றங்கள் 1984 ஆரம்பிக்கப்பட்டது. அக்கறை வழி மாரிய முறை எரிஞ்சகாடு நாயடிச்ச முறிப்பு முந்திரிகை குளம் கூமாங்குளம் மணல் கேணி இவை தமிழ் மக்கள் விவசாயம் செய்து வந்த நிலங்கள். 2,000-3,000 ஏக்கர் காணிகள் இவை அனைத்தும் தமிழ் மக்களிடமிருந்து பறிக்கப்பட்டது. மணலாறு தமிழ் பிரதேசம் வெளியூர் சிங்கள குடியேற்றமாகியது. இது ஒரு முறை தவறிய பொறிமுறை. அதாவது பாலஸ்தீனத்தில் இஸ்ரேலியர்கள் கடைப்பிடித்த நடைமுறை போல் இதை செயல்படுத்தியிருந்தது. இந்த அந்த காலத்து இருந்து இன்று வரை வந்த அரசுகள், அதாவது ரீசெட்டிலர்ஸ் என்ற ரீதியில் பாலஸ்தீனர்களின் மண்களை இஸ்ரேலியர்கள் பறித்து கொண்டனர். இது உலகறிந்த உண்மை. இதனால் இன்றும் அந்த பாலஸ்தீன பிரச்சனை தொடர்ந்து கொண்டு தான் இருக்கின்றது. அதேபோல் தமிழ் மக்களது வடபகுதி பிரதேசத்தை இவர்கள் ரீசெட்டிலர்ஸ் என்ற திட்டத்தின் கீழ் மகாவலி அபிவிருத்தி அதிகார அமைச்சின் எல் வலயம் என்ற திட்டங்களை நடைமுறைப்படுத்தி அவற்றை அபகரித்து கொண்ட நடவடிக்கை வெளிப்படையாக இன்றும் நடைபெற்று வருகிறது. இவைதான் தமிழ் மக்களை சீற்றம் கொள்ள வைத்தது. விடுதலை புலிகளில் தமிழர் விடுதலை புலிகளின் தமிழர் விடுதலை போராட்டத்தில் இணைய வைத்தது. மணலாறை பின்னரான காலத்தில் விடுவிக்க விடுதலை புலிகள் ஒரு போரை ஆரம்பித்தனர். 600 மேற்பட்ட பெண் போராளிகள் ஒரே நாளில் பலியாக நேரிட்டது மணலாறு மண்ணில். இது மேலும் இந்த யுத்தத்தை உக்கிரமடைய செய்தது. இதன் விளைவுதான் 1,800 மேற்பட்ட கஜபா ரெஜிமெண்ட் அப்பாவி இராணுவத்தினர் முல்லைத்தீவு இராணுவ முகாமுக்குள் வைத்து முற்றுகை சமர் மூலம் பலியாக்கப்பட்டனர். அநியாயமாக நமது மக்கள் பலியாக வேண்டிய சூழல் தமிழ் சிங்கள மக்களுக்கு, தமிழ் சிங்கள போராளிகளுக்கு ஏற்பட்டது. விடுதலை புலிகளின் கைகளுக்கு கனரக ஆயுதங்கள், ஆட்லரி, கனரக வாகனங்கள் போய் சேர்ந்தன. இது ஒரு யுத்தத்தில் மாற்றத்தை கொண்டிருந்தது. இந்த நிகழ்வு முல்லைத்தீவு இராணுவ தாக்குதலில் ஏற்பட்டது. எனவே இந்த மகாவலி அபிவிருத்தி அதிகார சபையின் ஒரு அநீதியான செயல்பாடு இப்படியான ஒரு யுத்தத்தை நோக்கி எமது நாட்டை தள்ளியிருந்தது என்பதை இந்த இடத்தில் குறிப்பிட விரும்புகின்றேன். இன ரீதியான குடியேற்றம் ஒரு நாட்டை நிர்மூலமாக்கியது நிதர்சனம். அதற்கு மகாவலி அபிவிருத்தி அதிகார சபை, மகாவலி கருத்திட்டம் காரணமாக இருந்தது. இன்று நடப்பது என்ன? வனவளப்பிரிவு, கனிய வளப்பிரிவு, மகாவலி அபிவிருத்தி அதிகார சபை போன்றவை நமது மக்களின் காணிகளை தங்களது பிரதேசங்களாக எடுத்துக்கொண்டன. வனவளப்பிரிவு 2010 ஆண்டளவில் நமது மக்கள் அனைவரும் அந்த பன்னி பிரதேசத்தின் வெளியேற்றப்பட்ட பின் சட்டலைட் மூலம் எல்லையிட்டு, அந்த சேட்டலைட் மூலம் எல்லையிடப்பட்ட பிரதேசங்கள் அனைத்தையும் காடுகளாக பிரகடனப்படுத்தின. இதன் ஒரு ஒரு அநீதியான செயல் என்னவென்றால், இப்படியாக வனவளப்பிரிவுக்காக அதை உள்ளகப்படுத்தும் பொழுது பிரதேச செயலர்களின், கிராம நிலதாரிகளின், மக்களின் அபிப்பிராயங்கள் பெற்றுக்கொள்ளப்பட்டிருக்க வேண்டும். ஆனால் இங்கு நடைபெற்றது என்ன? அங்கு பிரதேச செயலகங்களே இயங்காத நிலையில், அரச பணிமனைகளை இயங்காத நிலையில் வெறுமனே ஒரு சேட்டலைட் மூலம் ஒரு அடையாளமிட்டு இந்த வனவளப் பிரிவு ஒரு அநியாயத்தை தமிழ் மக்களுக்கு மீண்டும் இழைத்திருக்கின்றது. 2009 யுத்தம் முடிந்த பின் ஒரு நல்லிணக்கத்தை கொண்டு வருவதாக மஹிந்த ராஜபக்ச கூறியிருந்தார். அதை ஐநா சபையும் சேர்ந்து ஒரு அறிக்கையாக விட்டிருந்தார்கள். ஆனால் அதன் பின் நடந்தது என்ன? 2010 மீண்டும் ஒரு இனமுருகல் நிலையை ஏற்படுத்தி இருந்தார்கள். இந்த கனியவள பிரிவு, மகாவலி அபிவிருத்தி அதிகார சபை எல் வளையம் என்ற போர்வையில் எமது காணிகளை அபகரித்து கொண்டிருக்கின்றது. 13வது திருத்தம் மூலம் தமிழர்களுக்கு தீர்வு வழங்குவதாக இந்திய அரசின் முன் ஏஆர் ஜெயரத்னா ஒப்பமிட்டார். ஆனால் நடந்தது ஒவ்வொரு எல் வளையம் என்பதின் கீழ் மகாவலி அபிவிருத்தி அதிகார சபை காலத்துக்கு காலம் வர்த்தமானி அறிவித்தல்களை விடுவித்து தமிழர்களின் காணிகளை பறித்து கொண்டதுதான் நடந்த உண்மை. இதன் பின்னர் இப்படியாக காணி பறிப்பு நடவடிக்கைகளில் ஈடுபட்ட இந்த மகாவலி அபிவிருத்தி அதிகார சபை நமது மக்களுக்கு அநீதியையே செய்தது. 682 பிரிகேட் என்பது ஒரு இராணுவ முகாம். இதை விடுவிப்பதாக எமது மேன்மதங்கிய ஜனாதிபதி அவர்கள் தெரிவித்திருந்தார். ஆனால் புதுக்குடியிருப்பு பிரதேசத்தில் அமைந்துள்ள ஒரு பிரிகேட், அதன் பின் ஏற்றுக்கொண்ட இந்த இராணுவ முகாம் அதிகாரிகள் எழுத்து மூலம் வழங்கியிருக்கிறார்கள், இந்த காணிகளை நாங்கள் விடுவிப்போம் என்று. ஜனாதிபதியின் உத்தரவின் பின் எழுத்து மூலம் வழங்கப்பட்டு அதை அரசாங்க அதிபர்களால் எழுத்து மூலம் மக்களுக்கு வழங்கப்பட்ட பின்னர் இன்று வரை அது விடுவிக்கப்படவில்லை. அவர்கள் தங்களது நிலைப்பாடுகளை மாற்றி கொண்டிருக்கிறார்கள். அந்த 682 பிரிகேடின் நடுவால் ஒரு 12 ஏக்கர் அளவில் விடப்பட்டது. மிகுதி ஒரு 10 ஏக்கர் அளவில் தான் விட வேண்டி இருக்கின்றது. அதை கூட மறைத்து வைத்து கொண்டிருக்கிறார்கள். எனவே இந்த விடயத்தில் ஜனாதிபதி அவர்களும் பாதுகாப்பு அமைச்சர் அவர்களும் உடனடி நடவடிக்கை எடுக்க கோருகிறேன். 682 பிரிகேட் தன்னிச்சையாக இப்படியாக செய்வது, ஜனாதிபதியின் உத்தரவை மீறுவது சரியான இந்த இடத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அட் த சேம் டைம் ஐ வாண்ட் டு ரிவீல் அன்ஆதரைஸ்ட் ஃபாரஸ்ட் டிஸ்ட்ரக்ஷன்ஸ் ஹேப்பன் அட் வெலியோயா ஏரியா. அக்கார்டிங் டு கெசட் நோட்டிஃபிகேஷன் நம்பர் 772/22 ஆஃப் 24 June 1993 இஷூட் அண்டர் த நேஷனல் என்வரன்மெண்ட் ஆக்ட் நம்பர் 47 ஆஃப் 1980. It's saying pre-approval is necessary after EIA before using a land over 1 hectare for any development activities. It has been revealed that over 6,000 acres of Andangulam Forest Reserve and Kokla Sanctuary at the Veliyoy area have been cleared and distributed some powerful politicians under the perfect creating the Mahavali L zone. Clearing up of forest land and distributing it among the powerful businessmen and political henchmen has been increasing since the end of the war in 2009. While development is essential, I am accepting, especially war-affected areas, unplanned activities of ignoring all the environmental acts would bring about the negative feedbacks. I want to bring your notice in these matters. It may be end up with human-elephant conflict, conflict with other wildlife, destroy the livelihood of the farmers, devastate catchment area essential for future sustainability. 1 minute. Okay. Villagers from Koklai, Kokutoduvai, Karnatangani several times gathered in front of Mullathiuvu district secretariat demanding an end of the project, which has been single settlers moved to Tamil northeast in large-scale colonization projects. In April 2013, Mahinda Rajapaksa handed over 3,000 land deeds to the Mahabali farmers without consulting Tamil peoples and Sinhalese who are living there. It has raised in this year at the DCC Veliyoya by permanent Sinhalese farmers. Most of the lands at Veliyoya area were issued the peoples who are considering other district. Excellency President, sir, I want to bring you a notice that these type of unjustifiable events happening at the northeast, especially Veliyoya, as you are the superior person for the Ministry of Mahavali Authority, please consider and take an action to stop those unjustifiable actions. Thank you very much.
Karu Mahinda apa abhivadan mattuma
Karu niyojaka thanayakathumani ada me krishikarma amatyanshaya sambandhayen wacana kipayak katha karanna labima gana mama saturu wenawa e wage ma wari marga amatyathumath innawa me deka ekata sambandha wechcha vishayan deka apita ada katha karanna vela tiyenne ekthara vidiyaka kana gaatuwen thamai me amatyanshaye e wage ma ada rate krishikarmaanthaya gana අද වී වගාව වී නිෂ්පාදනයේ 43%කින් මේ මොහොත වෙනකොට ලෝක ආහාර සංවිධානයේ වාර්තා අනුව 43%කින් අපේ රටේ ආහාර වී නිෂ්පාදනයේ අඩු වෙලා තියෙනවා. ඉතින් මේකට ප්‍රධාන වශයෙන් මෑත කාලයේදී හේතු වුණේ ජලයේ හිඟකම නියඟ මේ වගේ ප්‍රශ්න හේතු වුණා නැත්නම් ඔබතුමාට මතක ඇති අපි ආණ්ඩුව බාර දෙන වෙලාවේ මේ රටේ වී අතිරික්තයක් තිබුණා අවුරුදු එකහමාරකට ජනතාවට භුක්ති විඳින්න පුළුවන් ප්‍රමාණයේ වී අතිරික්තයක් අපේ රටේ තිබුණා. ඒ අතිරික්තය නිසා තමයි මත්තල ගුවන්තොටුපළේ වී ගබඩා කරන්න සිද්ධ වුණා. ඒ තරම් විශාල අස්වැන්නක් එදා ගොඩගසලා තිබුණා. ඒ අස්වැන්න දැන් අවසానයි. ඒ ප්‍රමාණය ඉවරයි. දැන් අද සහල් ප්‍රධාන වශයෙන් සහල් ආනයනය කරන රටක් බවට ශ්‍රී ලංකාව පත් වෙලා තියෙනවා. එතකොට මේ තත්වයට අපි මුහුණ දෙන්නේ නියඟේ නිසාම නෙමෙයි. නියඟේ නිසාම කියලා කවුරු හරි කියනවනම් නියඟේ මේ මොහොත වෙනකොට කන්න තුනකට නියඟේ බලපාපු එක ඇත්ත. නමුත් ප්‍රධාන වශයෙන්ම නියඟේ නිසාම මේ තත්වයට මතුණයි කියලා කාටවත් තර්ක කරන්න පුළුවන් කමක් නැහැ. මේ වගේ තත්වයක් ඇති වෙනකොට රටේ කෘෂිකර්ම අමාත්‍යාංශය නැත්නම් කෘෂිකර්ම දෙපාර්තමේන්තුවේ සැලැස්මක් තියෙන්න ඕනි නියඟක් එනකොට වතුර අඩු වෙනකොට ඒකට ඔරොත්තු දෙන විදිහ වගාවන් වලට ගොවි ජනතාව යොමු කරන්න. විශේෂයෙන් ජලය වී වගාවට තරම් අවශ්‍ය නොවන වගාවන් තියෙනවා බඩඉරිඟු වගාව ඊළාට අලබතල ඒ වගේ වගාවන් වලට ජනතාවට යන්න උවමනා කරන පහසුකම් කෘෂිකර්ම දෙපාර්තමේන්තුවෙන් හදලා තිබුණේ නැහැ. ඒ නිසා තමයි මේ අංශය ඉතාමත්ම දුර්වල මට්ටමකට පත් වුණේ. බීජ අදත් කෘෂිකර්ම අමාත්‍යාංශයේ කෘෂිකර්ම දෙපාර්තමේන්තුවේ මේ රටේ ජනතාවට අවශ්‍ය කරන බීජ නැහැ. මේ මොහොත වෙනකොට මහකන්‍යා අස්වැන්න මහකන්‍යා හුඟක් වෙලාට වගා කරලා අවසානයි. බැරි වෙලාවත් මේ තියෙන කාලගුණය දිහා බලලා අපිට බයක් ඇති වෙනවා. වැහැලා පාළු වුණොත් මේ මේ කන්‍යත් මේ මේ වර්ෂාවෙන් ගොවියන්ට නැවත දෙන්න බීජ නැහැ. මම මේ මට උමනා වෙලා මම බීජ ගන්න කිලෝමීටර 67ක් ගිහිල්ලා තමයි ගරු සභාපතිතුමනි මම බීජ හොයාගෙන ආවේ අපේ උමනාවට. ඉතින් ඒ වගේ අද සාමාන්‍යයෙන් ගමේ ගොවිජන සේවා මධ්‍යස්ථානයෙන් අපි ඒ කාලේ ලබාගත්ත බීජ දැන් ලබා ගන්න බෑ. අද ඒ නිසා බටාතටම යන්න ඕනේ. ඒතකොට ගිහිල්ලා තමයි අපි ගෙන ආයේ බටාතනේ තිබුණේ ඉතා සීමිත ප්‍රමාණයක් විතරයි. ඉතින් මේ මේ මොහොත වෙනකොට AT 362 කොහෙවත් හොයාගන්න නෑ අපේ පළාත්වල. ඉතින් මේ හොඳ බීජ නැතුව මේ ගොවිජනතාවට හොඳ අස්වැන්නක් බලාපොරොත්තු වෙන්න පුළුවන් කමක් නැහැ. ඉතින් මේකෙදි අපි කල්පනා කරන්න ඕනේ මේ දෙපාර්තමේන්තුවටද දෙපාර්තමේන්තුවේ අඩුපාඩුවක්ද එහෙම නැත්නම් වෙනත් අංශවල තියෙන අඩුපාඩුවක්ද කියන එක අපිට හිතා ගන්න බෑ. කොහොම වුණත් පහුගිය කාල වකවානුවේ පොහොර සහනාධාරයේ නතර කළා ආණ්ඩුව ප්‍රතිපත්තියක් හැටියට පොහොර සහනාධාරයේ නතර කළා. අද මේ මොහොත වෙනකොට නිෂ්පාදනය හැම අතින්ම අඩු මට්ටමකට වැටලා තියෙනවා. විශේෂයෙන් වී වගා විතරක් නෙමෙයි අනිකුත් දැන් හයිබ්‍රිඩ් වල අස්වැන්න අපි බඩිනුග ගත්තොත් මෙට්‍රික් ටන් 7ක් විතර ඒ කාලේ තිබුණා. නමුත් දැන් ඒක 4 දක්වා අඩු වෙලා තියෙනවා. ඒතකොට මේ තත්වය තව කලක් යනකොට මේ පසේ සරු භාවයේ නැති වෙලා මේ තවත් විශාල අපි අර්බුදයකට අපි ගොඩ වෙනවා. ඒ වගේම මේ මොහොත වෙනකොට දැන් මේ වර්ෂාව මේ මොර වැස්ස කියලා මේ වියලි කලාපේ හඳුන්වන මේ වැස්සෙන් සම්පූර්ණ පස සෝදායාමක් සිද්ධ වෙනවා. මේ වෙනුවෙන් ගත හැකි ක්‍රියාමාර්ග අපි මේ වෙනකන් අරගෙන නැහැ. ඉතින් ඒ ගැනත් අපි කල්පනා කරන්න ඕනේ කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම පොහොර භාවිතයෙන් අපි ඉවත් වෙච්ච නිසා බොහෝ තැන්වල පසේ සරුවත් භාවයේ නැති වුණා වගේම මේ වෙනුවෙන් නියමිත උපදේශන සේවාව හරියට ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒ ගැනත් මම අපි උදවිය අපේ නිලධාරි මහත්වරුන්ට මතක් කරන්න කැමතියි. මේ ගොවියන්ට තිබුණු උපදේශන සේවාව විශේෂයෙන් මේ වගේ අර්බුදකාරී අවස්ථාවක එහෙමත් නැත්නම් මේ රටේ යම් අපිට පාලනය කරන්න බැරි තත්ත්වයක් ඇති වෙච්ච වෙලාවක ඒ වෙනුවට ඔරොත්තු දෙන්නේ ඒ වෙනුවෙන් උපදේශන සේවාවක් හරියට අපේ තවමත් ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඉතින් ඒ වගේම අපේ මේකට වී වගා කරන්න කියලා අපි කියන්නේ නැහැ. වී වගා කරන්න බැරි තැන්වල වෙනත් වගාවන් වලට යන්න අපි තවමත් සැලස්මක් නැහැ. මොකද ඊට ලේසියෙන් වගා කරන්න පුළුවන් සෝයා බෝංචි වලට යන්න කැමති නැහැ. මොකද මිනිස්සුන්ගේ ලාභ ගොවියාගේ ලාභය ගැන අපි තවමත් සැලකිල්ලක් අරගෙන නැහැ. ගොවියට ලාභයක් නැත්නම් කවදාවත් එයා ඒ ගැන උනන්දුවක් නැහැ. එච්චර විතරක් නෙමෙයි ලාභයක් නැති ගොවිතැනකට තරුණ ගොවියෝ උනන්දු කරවන්නත් පුළුවන් කමක් වෙන්නේ නැහැ. ඉතින් ඒ නිසා ඒ දැනුවත් කිරීමත් ඒ වගේ මේ ගොවියන්ට තමන්ගේ කෘෂි නිෂ්පාදන ලාභදායකව නිෂ්පාදනය කර ගැනීමට හැකිවන විදිහ පරිසරයක් අද තවමත් විශේෂයෙන් එදා අපි ක්‍රියාත්මක කරපු වැඩසටහන් සියල්ලම වගේ දැන් එක්තරා ප්‍රමාණයකට අතහැරිලා ගිහිල්ලයි කියලයි මට දැනගන්නට තියෙන්නේ. ඒ වගේම දැන් හෙට අනිද්දා ගංගම්තුරක් එහෙමත් නැත්නම් වෙනත් ඇති වුණොත් අපිට නැමත මේ කටයුතු සඳහා ජනතාව සූදානම් කරන්න ඌමනා කරන තාක්ෂණය අපි තවමත් හඳුන්වලා දීලා නැහැ. ඒ වගේම නියඟයක් එනකොටත් අපි ඒ කාලේ අපි ජලබිඳු තාක්ෂණය එහෙම නැත්නම් කියලා අපි හඳුන්වලා දුන්නා. ඒ වැඩසටහන සම්පූර්ණයෙන්ම දැන් නතර කළා කියලා තමයි මට දැනගන්න තියෙන්නේ. ඉතින් බිඳු ජල තාක්ෂණය අපි විතරක් නෙමෙයි ලෝකේ බොහෝ රටවල් වල භාවිතා කරන එක ක්‍රමයක් ජලය පිරිමසා ගැනීම සඳහා. දැන් ඒ වැඩසටහන එහෙම් පිටින්ම නතර කරලා. ඉතින් මේ වගේ මේ වැඩසටහන් වලට අපි යා යුතුයි. අපි මේ මුදල් නාස්ති කරන්නේ නැතුව. තමුන් නාස්ති දන්නවා අර විශාල රටේ ආන්දෝලනයක් ඇති කෙරුවා කෘෂිකර්ම අමාත්‍යාංශයට ගොඩනැගිල්ලක් අරගෙන. මේ ගොඩනැගිල්ල ඇත්ත වශයෙන්ම අවශ්‍ය නැහැ. ඒ අනවශ්‍ය ගොඩනැගිල්ලක් ඒකත් අපේ කෘෂිකර්ම අමාත්‍යාංශයේ තියෙන ගොඩනැගිල්ල හොඳටම ප්‍රමාණවත් ඒ කටයුත්ත කරන්න. එච්චර විතරක් නෙමෙයි එතන තව අක්කර 8ක හිස්සිඩමක් තියෙනවා. මේ ගොඩනැගිල්ල වෙනත් කාර්යයකට අවශ්‍ය නම් ඒ හිස්සිඩමේ අඩු වශයෙන් తాවකාලිකව ගොඩනැගිල්ලක් හදන්න තියෙන මේ මුදල් වලින්. ඒකේ ඒ හිස් ඉඩමත් දැන් ඒ අක්කර 8ක භූමියත් ඒ කිට්ටුව උදවිය ටික ටික කොටු කර ගැනීම වැඩපිළිවෙලක දැකිය දෙනවා. ඉතින් ඒක ඒ දවස්වලත් ඒ ප්‍රශ්නේ තිබුණා. අපි ඒකට කිසියම් පියවරක් ගත්තා. අපි ඒක පොල් ලින්දුවා ඒ වෙලාවේ. නමුත් දැන් ඒකත් ඒ වගාවත් එහෙම් පිටින්ම නැහැ කියන එක තමයි අපිට දැනගන්න තියෙන්නේ. ඉතින් මේ අපි විශේෂයෙන් අතුරුභෝග වගාවලට බතල මඤ්ඤොක්කා ඒ වගේම බඩඉරිඟු ගැන දැන් කතා කරන්න අවශ්‍ය නැහැ. බඩඉරිඟු මෙච්චර කාලයක් දැන් මේ අපි ඉතාමත් සාර්ථකව වවාගෙන ආව දැන් ඒක එහෙම් පිටින්ම නතර වෙලා කියලා තමයි මට කියන්න තියෙන්නේ. ඉතා සුළුවෙන් කොටසක් කරනවා. නමුත් රටේ අවශ්‍යතාවයට ඒ කාර්ය සිද්ධ වෙන්නේ නැහැ. ඒ වගේම අපේ කාලේ අපි ආරම්භ කළ තිබුණා විවිධ ව්‍යාපෘති. ඒ ව්‍යාපෘතිත් එකින් එක නතර කරලා දැන් ක්‍රියාත්මක වෙන්නේ නැහැ කියන එක තමයි කියන්නේ. විශේෂයෙන් අල වගාව ගැන අපේ සමරවීර මන්ත්‍රීතුමා අමාත්‍යතුමා උදේ කතා කරා. ඒ කතා කරේ ඒ කාරණයට වඩා බරපතල තත්ත්වයක් අද තියෙනවා. අද අපි සියල්ලම දේවල් පිටරටින් ගෙන්නන්න තමයි අපි බලාපොරොත්තු වෙන්නේ. අපේ වැඩපිළිවෙල යන්නේ එහෙමයි. අපි බීජාල නිෂ්පාදනයේ එහෙම් පිටින්ම අකර්මණ්‍ය තැනකට පත් වෙලායි කියන එක තමයි ගරු සභාපතිතුමනි මට දැනගන්න තියෙන්නේ. ඒ වගේම ලොකු ලුණු ගැන කතා කළා වුමට වැඩක් නැහැ. ලොකු ලුණු දැන් සියල්ලම අපි ඉන්දියාවේ ගොවියා පෝසත් කරනවා. අපේ රටේ ජනතාවට අපේ රටේ ගොවි ජනතාව ලොකු ලුණු වගාවෙන් ඉතාමත් ශීඝ්‍රයෙන් ඉවත් වෙමින් යනවා. බීජ නිෂ්පාදනයේ එහෙම් පිටින්ම මේ කන්නේ බීජ නිෂ්පාදනයේ සම්පූර්ණම වගේ ඇන හිටලා තියෙනවා.
මේ විශේෂයෙන් ඔබතුමාට හුඟක් සමීපයි කාලය නම් ඉවරයි.
මම මේ ගරු ඇමතුමාට කියන්නේ මේ ගැන අවධානයක් යොමු කළා. හුඟක් මේ ඉතාම සාර්ථකව කරගෙන ගිය වැඩපිළිවෙලක් මේ වැඩපිළිවෙල නතර වීම ගැන එහෙම නැත්නම් මේ අඩපණ වීම ගැනත් ඒ වගේම පොහොර සහනාධාරය ගොවි ජනතාවගෙන් ඉවත් කිරීම ගැනත් අපේ කනගාටුව මේ අවස්ථාවේ ප්‍රකාශ කරමින් මගේ වචන ස්වල්පේ මම අමාරු කරනවා.